વશિષ્ઠ આશ્રમથી કાન્યકુબજ પાછા ફરતા વિશ્વામિત્રે રસ્તામાં જ રાજગાદી છોડવાના નિર્ણયનો અમલ કર્યો. તેમણે કાન્યકુબજ સુધી પહોંચવાની વાત ન જોઈ. ભર ભલામણ કરવાની સામાન્યતામાં તેઓ ન પડ્યા. કાન્યકુબજના પ્રજાજનો પોતાને ભવ્ય વિદાય માન આપે તેનો પણ મોહ ન રાખ્યો. પ્રતર્દને કયાદુના ઘર સુધી પહોંચાડવા રાજ્યનો રથ મોકલવાનું કહ્યું તો વિશ્વામિત્રે તેનો આદર ન કર્યો. રથને સહજપણે મળતી સગવડ માની તેમાં જવાનું સ્વીકારી લીધું. પણ એ રથ વિશ્વામિત્ર સાલાવતી અને અરાતીને મૂકી પાછો કાન્યકુબજ નહીં પહોંચ્યો હોય એટલા સમયમાં તો વિશ્વામિત્ર કાન્યકુબજનું રાજ્ય કદી પોતાનું ન હોય તેમ એ બધું ભૂલી ગયા. કાન્યકુબજનું રાજવી પદ જાણે એક સ્વપ્ન હતું. અંતરનો નાદ સાચો હતો. વિશ્વામિત્રના મનમાં અવારનવાર ઉઠતા વિવિધ તોફાનોમાં એ જ તેમનો ધ્રુવ તારક હતો. વિશ્વામિત્ર માટે તપશ્ચર્યાનો માર્ગ નિશ્ચિત થઈ ચૂક્યો ન હોય તો સંસાર જીવનના અનેકવિધ બંધનો આમ નિમિત્ત માત્રમાં છૂટે કેમ? 84 લાખ જન્મ મરણના ફેરા ફરવા છતાં ન છૂટતા સંસારના બંધન વિશ્વામિત્ર માટે પરવારમાં છૂટ્યા તે હકીકત હતી. છોડ્યાની કોઈ હાઈવોય નહોતી કે કોઈ અનુપમ સિદ્ધિ વાર્યાનો ગર્વ પણ નહોતો. તપસ્વી જીવન વિશ્વામિત્ર માટે પૂર્વ નિર્મિત હોય એમ તેમનું જીવન પરિવર્તન થઈ ગયું. કયાદુ પાસેથી નીકળીને વિશ્વામિત્ર ઉત્તર તરફ ચાલ્યા જતા હતા ત્યારે તેમના પગલામાં ઉમંગ હતો, કશો બોજ નહોતો. પગની જંજીરો જાણે એક સપાટે છૂટી ગઈ હતી. હરવાફૂલ તેમના પગલાં હતા. તેમના અંતરમાં નવ્ય સ્વપ્ન લહેરાતું હતું. એ લહેરાતા સ્વપ્નની વચ્ચે ક્યારેક મહર્ષિ વશિષ્ઠ યાદ આવી જતા. એ પરે મનમાં આછો રોષ પણ ઉદ્ભવતો. મહર્ષિ વશિષ્ઠ સમી અદ્વિતીય પ્રતિભા નાનકો ચોકો કરીને તેની મર્યાદામાં આપમેરે પૂરાઈ બેઠી છે તેનું વિશ્વામિત્રને આશ્ચર્ય પણ થતું. ઘડીભર એમ પણ થઈ આવતું કે મહર્ષિ વશિષ્ઠને તેમની સંકુચિતતાના કોચલામાંથી હાથ પકડીને બહાર ખેંચી કાઢવા જોઈએ. પણ એવા પ્રત્યેક પ્રસંગે પેલો અંતરનો નાદ અચૂકપણે ગાજી ઉઠતો કે વિશ્વામિત્ર તું તારો ધર્મ સંભાળ, મહર્ષિ વશિષ્ઠના ધર્મના રખેવાર થવાનું તારું કામ નથી. વિશ્વામિત્ર પ્રયત્નપૂર્વક પોતાના મનમાંથી મહર્ષિ વશિષ્ઠના વિચાર કાઢી નાખતા. થોડા પ્રયત્ને તેઓ એમાં સફળ થતા. પણ મહર્ષિ વશિષ્ઠને સાચે માર્ગે લાવવાનો વિચાર ફરી ઉદ્ભવે જ નહીં એવું ન થતું. અવરચંડુ વાનર મન ફરી ફરીને એ વિચારદાર પકડી લેતું. એકવાર વિશ્વામિત્ર મનમાંથી વશિષ્ઠનો વિચાર કાઢવા પ્રણવ મંત્ર ઓમકારનો જાપ શરૂ કર્યો. થોડીવાર મનમાં આ જાપ એકાગ્રતાપૂર્વક ચાલ્યો ત્યાં મહર્ષિ વશિષ્ઠ વિસરાઈ ગયા. અંતરમાં અનેરી શાંતિ પ્રસરી રહી. શરીરના અણુ અણુમાં કોઈ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો હોય એવો ભાસ થયો. આ અનુભવ રોચક અને પ્રેરક હતો. ફરી વિશ્વામિત્રે મહર્ષિ યાદ નહોતા આવ્યા છતાં ઓમકારનો જાપ આદર્યો અને એ જ મધુરા પાવનકારી અનુભવનું પુનરાવર્તન થયું. કોઠે દીવા પ્રગટ્યા હોય તેવું લાગ્યું. વિશ્વામિત્ર સમજ્યા કે નામ સ્મરણમાં અદ્ભુત પાવનકારી શક્તિ છે. નામ સ્મરણ માનવીના મનને પવિત્ર અને સ્વચ્છ કરવા ઉપરાંત અંતરના નાદ સાથે તદાત્મય સાધવાની સરળતા કરી આપે છે. આવા તદાત્મયમાંથી ઊભી થતી જીવનની સંવાદિતા ઓર આહલાદક હોય છે. ધીમે ધીમે કરતા વિશ્વમિત્ર માટે નામ સ્મરણ શ્વાસ ઉચ્છ્વાસ જેટલું સહજ થઈ ગયું. શ્વાસ ચાલ્યા કરે એમ વિશ્વમિત્રના મનમાં ઓરૂમ નો જાપ ચાલ્યા કરતો. ઓમકારના સતત જાપથી વિશ્વમિત્રની મેઘા પણ વિકસી રહી હતી. નામ સ્મરણ કોઈ જળ ક્રિયાકાંડ કે યાંત્રિક પ્રક્રિયા નથી, એ તો બ્રહ્માંડના હાર્દને પામવા મથતો પરમ પવિત્ર માનવ પુરુષાર્થ છે. એથી માનવીનું અહમ ઓગરે છે. અનંતના સ્વામીને ચરણે પોતાની ઈચ્છા માત્રનું સમર્પણ કરવાની તાલીમ મળે છે. મંત્રદ્રષ્ટાઓનો પણ એ સર્વોપરી મંત્ર છે. પરંતુ વિશ્વમિત્રને જ્યારે સાલાવતી અને અરાતીનું સ્મરણ થતું ત્યારે અંતરમાં જુદો જ અનુભવ થતો. એ સ્મરણમાં મનને કોઈ ખૂણે કલુષિતતાનો અંશ નહોતો કે કોઈ અણછીપી ઝંખનાનો તલસાટ નહોતો. અન્ય રાણીઓ અને રાજકુમારો કરતાં સાલાવતી અને અરાતીનું સ્મરણ જુદું પડી જતું. અન્ય રાણીઓ અને કુમારોના સ્મરણો મમત્વનો પુરાણો તંતુ અવિચ્છિન્ન હોય એમ ન લાગતું. સાલાવતી અને અરાતીના સ્મરણમાં એ તાતણો અતૂટ હોવાનો ભાવ અનુભવતો. તપને માર્ગે જનાર માટે આવું મમત્વ બાધક નહીં બનતું હોય? વિશ્વમિત્ર મનમાં પ્રશ્ન ઉઠતો. પ્રશ્ન સ્વાભાવિક હતો, પણ અંતરનો નાદ કહેતો તપોભાવના કંઈ શુષ્કતાની જનેતા નથી. તપસ્વી તો સવિશેષ આદ્ર બનવો જોઈએ. તમને અંતે માનવ લાગણીહીન વૃક્ષ બને તો સમજવું કે તપમાં ક્યાંક ખામી છે. તપસ્વીએ મમત્વનો તંતુ તોડી નાખવાની આવશ્યકતા નથી. મમત્વનો તંતુ વિસ્તરે તે જ તપની સાચી ફલશ્રુતિ. જે દિવસે તું જીવ માત્રમાં શાલાવતી અને અરાતી જોતો થઈ જાય તે દિવસે તારું તપ પરિપૂર્ણ થયું માનજે. રાજપાટ છોડીને ક્યાં રહેવું છે એનો વિશ્વમિત્રે કોઈ નિર્ણય કર્યો નહોતો. તેમના અંતરમાં સહજ જ હિમાલય તરફ જવાની ઈચ્છા ઉદ્ભવી હતી, પણ હિમાલયમાં કઈ નિશ્ચિત જગ્યાએ જવું એની તેમને કંઈ ખબર નહોતી. વિશ્વમિત્ર કદી હિમાલયમાં ગયા નહોતા. હિમાલય વિશે તેમણે ઘણી વાતો સાંભળી હતી, પરંતુ તેના કોઈ એક સ્થળનું તેમના મનમાં આકર્ષણ નહોતું. પિંજરમાં પડેલું પંખી એકાએક મળેલી મુક્તિનો આનંદ અનુભવતું હોય એવી મસ્તીથી વિશ્વમિત્ર ઉત્તર તરફ આગળ વધી રહ્યા. આર્યોને મન સદાય આદરણીય અને પવિત્ર એવો હિમાલય નજીક આવતો ગયો. તેમ વિશ્વમિત્રને પોતાના પુરાણા ઘર તરફ પાછા ફરી રહ્યા હોય તેવું લાગવા માંડ્યું. સેંકડો યોજનમાં વિસ્તરેલા નગાધિરાજના કયા પ્રદેશમાં પોતાનો વાસ થશે તેની વિશ્વમિત્રને કોઈ કલ્પના નહોતી. પરંતુ હિમાલયના પુનિત પ્રદેશમાં પ્રવેશ્યા ત્યારે વિશ્વમિત્રને પ્રતીતિ થઈ કે આ પ્રદેશ જાણે એમને માટે નવો નહોતો. પ્રચંડ કાય હિમગીરીની છાયામાં વિશ્વમિત્રને સ્પષ્ટપણે પોતાના પુરાણા વતનનો ભાસ થયો. ભવોભવની સ્મૃતિના પોપડા ઉખડતા હોય તેવો ભાસ થયો. વિશ્વમિત્ર હિમાલયમાં પ્રથમવાર જ આવતા હોવા છતાં તેમને બધું અપરિચિત લાગ્યું. તે નવાઈ ભર્યું હતું. હિમાલયના પ્રચંડ ડુંગરોની ગોદમાં બાળકની જેમ ઉભેલા 20-25 વામણા કદાવર વૃક્ષો વિશ્વમિત્રને પોતાના પુરાણા મિત્ર જેવા લાગ્યા. હિમાલયની રમ્ય તળેટીમાં વહેતી સ્ત્રોત સ્વિનીઓના પેટારમાં પડેલા શ્વેત ગોરાકાર લીસા પથ્થરો સાથે પોતે અનેક વાર ખેલ્યા હોય તેવું લાગ્યું. હિમાલયની શીતળ અહલાદક હવામાં જાણે પુરાણા અનુભવોના મધુરા સંપર્દન તાજા થતા હતા. સતત ચાલ્યા ઓમકારના જાપ અને કુદરતના લાવણ્યપૂર્ણ વાતાવરણથી વિશ્વમિત્રનું અંતર પ્રફુલ્લતા અનુભવવા લાગ્યું. હિમાલયના એક પછી એક શિખર નવા નવા લાવણ્યનું દર્શન કરાવી રહ્યા, માનવી લૌકિક સૌંદર્યની શોધમાં નીકળ્યો હોય તો આખી જિંદગી હિમાલયમાં પર્યટન કર્યા કરે, તોય સૌંદર્ય જોતા એને ગર્વ ન થાય. કારણ સ્પષ્ટ છે, હિમાલયની રમણીયતા ક્ષણે ક્ષણે અને સ્તરે સ્તરે અવનવા સૌંદર્ય સ્વરૂપો ધારણ કર્યા કરે છે. કદી વાસી ન થતું એવું નિત્ય નૂતન સૌંદર્ય હિમાલયમાં અણખૂટ ભર્યું છે. પણ વિશ્વમિત્ર એકલા સૌંદર્યની શોધમાં નહોતા નીકળ્યા, તેઓ સત્ય અને શિવની તલાશમાંય નીકળ્યા હતા. હિમાલયમાં તેઓ જ્યાં બેસે ત્યાં નૈસર્ગિક લાવણ્ય તો હતું જ. વિશ્વમિત્ર નિસર્ગના એ અનુપમ લાવણ્યથી ચડે તેવા ચિરંતન સૌંદર્ય સત્ય અને શિવની ઝાંખી કરવા માંગતા હતા. સત્ય શિવ સુંદરનો સુમેર એ હતું વિશ્વમિત્રની ઝંખનાનું હાર્દ. તપસ્વીની જળ સુષુપ્તાને વિશ્વમિત્ર તપનો આડંબર માનતા, આડંબરથી તેઓ સો ગાઉ દૂર નાસ્તા. જેને આડંબરનો મોહ હોય તે સાપ કાંચરી ઉતારે એટલી સરળતાથી રાજવૈભવ ન છોડી શકે. વિશ્વમિત્રને દંભ નહીં, સચ્ચાઈ જોઈતી હતી. 55. હિમાલયની તળેટીમાં આવેલું માલિનીનું વન વિશ્વમિત્રને પ્રથમ દર્શને જ ગમી ગયું. વૃક્ષો વેલીઓ અને પુષ્પોથી સભર એવા માલિનીના વનમાં રંગ અને રૂપના વૈવિધ્યનું જાણે પ્રદર્શન ભરાયું હતું. ઈશ્વરે છૂટે હાથે રંગના ખડિયા દોરી દીધા હોય તેવો આ વનનો રંગ વૈભવ પણ વિશ્વમિત્રના મનને સ્પર્શી ગયો. ઝાડના પાન બધા એક સરખા લીલા હોય એમ ન માની લેવું, એક લીલા રંગમાંય આ વિશ્વના પરમ ચિત્રાએ કલ્પનામાં ન આવે એટલા તેજ છાયાના બુટ્ટા કર્યા છે. પણ માલિનીના વનમાં તો લાલ, કેસરી, બદામી, પિત્ત, શ્વેત, નીલ ઇત્યાદિ અનેક રંગની ભાત એવી અવરસવર કલાત્મક રીતે ગોઠવાઈ ગઈ હતી કે તેના સર્જકની સર્વતોભદ્ર પ્રતિભા સમક્ષ માનવીનું શિષ્ય આપોઆપ નમી પડે. દેદીપ્યમાન વનરાજીની વચ્ચેથી પોતાનો માર્ગ કરી અવિરત ચાલ્યો જતો માલિની નદીનો ખરખર કરતો જળપ્રવાહ સતત ચાલતા ઈશ્વર સ્તવન સમો મધુર લાગતો. પશુ પક્ષી અને કીટકોની અજાયબપૂર્ણ વિવિધતામાં પ્રભુની અગમ અને અપાર લીલાના દર્શન થતા નિસર્ગના કિલકિલાટ અને ખરખરાટની વચ્ચે વ્યક્ત થતી પરમ ચૈતન્યની સજીવ શાંતિના જીવંત સ્પર્શે વિશ્વમિત્ર અનેરું મૌગ્ધ્ય અનુભવી રહ્યા. આ સ્થળ તેમને પવિત્ર અને પ્રેરણાત્મક લાગ્યું. માલિનીના વનને એક ખૂણે પોતાની પર્ણકુટી બાંધવાનો વિશ્વમિત્રે નિર્ણય કરી લીધો. માલિનીના મનોહર વનમાં વિશ્વમિત્રનું તપ આગળ વધવા માંડ્યું. વિશ્વમિત્રને જે સિદ્ધિ સાંપડવાની હતી તેનો વિચાર કરીએ તો માલિની વનના ગૌરવમાં વિશ્વમિત્રના આગમનથી વધારો થયો એમ કહી શકાય. પણ આધ્યાત્મિક વિકાસને માર્ગે પરી ચૂકેલા વિશ્વમિત્ર સામાન્ય માનવીની જેમ પોતાનું તપ આગળ વધારી રહ્યા હતા. તપસ્વી વિશ્વામિત્ર જીવનથી વિમુખ નહોતા થયા. તેમની પર્ણકુટી પાસે આવતા પક્ષીઓને વિશ્વમિત્રના ફરહારમાં ભાગ મળતો, હરણા અને સસલાને પણ વિશ્વમિત્ર લાગો ચૂકવતા. પર્ણકુટીની આસપાસ પક્ષીઓ પ્રેમથી કુંજુતા, પશુઓ નિર્ભયપણે હરતા ફરતા. એ વાતાવરણમાં કશું વિસંવાદી નહોતું, સર્વત્ર પ્રસન્ન સંવાદિતા દ્રષ્ટિગોચર હતી. ધીમે ધીમે કરતા વિશ્વમિત્ર સમાધિસ્થ દશાનો અનુભવ કરતા થયા. તેઓ સમાધિમાં લીન થતા ત્યારે દેહભાન એટલી હદે ભૂલી જતા કે 3-4 દિવસ સમાધિ ચાલુ રહે ત્યાં સુધી ખાવું પીવું ઇત્યાદિ શરીરના ધર્મો બંધ પડી જતા આવી સમાધિ અવસ્થામાં વિશ્વામિત્ર બેભાન ન થતા પણ દેહના ધર્મ સ્થગિત થઈ જતા તેમના વદન પર બેભાન માણસની વેદના કે ભાવહીનતા ન દેખાતા સમાધિસ્થ દિશામાં વિશ્વામિત્રના નિર્મળ વદન પર આનંદ વિભોર માનવીની આભા તરવરી ઉઠતી સમાધિસ્થ દશામાં દેહના ધર્મ સ્થિતિગત થઈ જતા છતાં વિશ્વામિત્ર તેમની આસપાસની સૃષ્ટિ ઝાંખી જોઈ શકતા પણ એ જોવાનું કાર્ય વિશ્વામિત્રના જીવનનો ભાગ ન હોય એમ તેમનાથી અલગ પડી જતું બાહ્ય સૃષ્ટિ ધુંધળી ધુમ્મસ આચ્છાદિત થઈ જતી અંતરની સૃષ્ટિના દ્વાર ખુલતા આ અવસ્થામાં વાસ્તવિક લાગતો પરમ ચૈતન્યનો આનંદપૂર્ણ મહર્ણવ એ આનંદના ઉદ્ધિ ઉચ્ચાર સાથે વિશ્વામિત્રના અંતરાત્માનો તાલ જામી જતો પરમ આનંદના એ સાગરમાં નિમજ્જન કરી વિશ્વામિત્ર એના ઘૂંટના ઘૂંટ પીતા એમાં ધરાવવાની વાત નહોતી આનંદ સાગર અને તેમાં નિમજ્જન કરનાર એ કૃપ બની જતા એ અવલૌકિક રસાનુભવમાં ક્યાંય અંધકાર નહોતો રજ માત્ર અજ્ઞાન નહોતું લવલેશ અતૃપ્તિ નહોતી એ સ્થિતિમાં અગ્નિ સમક્ષ મીણ ઓગરે તેમ જંખના માત્ર ઓગરી જતી ત્યાં કોઈ વાર્તાલાપને સ્થાન નહોતું એ દશામાં હતો પરમ પુનિત દિવ્ય પ્રકાશ સમાધિસ્થ દશા એટલે આત્માના તારને હવાસા મૃદલ સ્પર્શે જણજણાવે તેવું સુરીલું સંગીત ઈશ્વર જેને આવી સમાધિનો આનંદ આપે છે તે 14 ભુવનના રાજ્ય માટે પણ એ જતો કરવા તૈયાર ન થાય સમાધિસ્થ સ્થિતિમાં માનવ પાર્થિવથી પર એવા સૂક્ષ્મ તત્વને સંસ્પર્શે છે આવા સૂક્ષ્મ સંસર્ગનો આસ્વાદ માણ્યા પછી સ્થૂલમાં અવતરવું કોને ગમે પરંતુ ઈશ્વરની આ સૃષ્ટિમાં સૌને માટે કોઈને કોઈ કાર્ય નિયત થયેલું હોય છે એ કર્યાથી પ્રવૃત્ત રહેવું તે પણ ઈશ્વરની જ ઈચ્છાને આધીન થવા બરાબર છે સમાધિ અવસ્થાનો આનંદ લઈ શકનાર પણ તેના ભાગનું કાર્ય પરિપૂર્ણ ન કરે ત્યાં સુધી સંસારના પાશમાંથી મુક્ત થઈ શકતા નથી એ કોટીની વ્યક્તિ કાર્ય સમાપ્તિ પહેલાં મુક્તિ વાંચે પણ નહીં વિશ્વની આ ઘટમારમાં વિશ્વામિત્ર માટે પણ મહત્વનું કાર્ય નિયત થયેલું હતું એ કાર્ય પાર પાડ્યા વિના છૂટકો નહોતો વિશ્વામિત્રની આનંદ સમાધિ ક્યારેક 3-4 દિવસ ઉતરતી અને પાછો જીવનનો સામાન્ય વ્યવહાર શરૂ થતો એકવાર ફક્ત એક જ વાર તેમની સમાધિ 1 સપ્તાહ પર્યંત ચાલી હતી સમાધિસ્થ સ્થિતિ દરમિયાન શરીરના બધા ધર્મો થંભી જતા શ્વાસ પણ થંભી જતો શરીર જળવત લાગતું અનભિજ્ઞને એ સ્થિતિ મૃત્યુ જેવી લાગે પણ સમાધિ ઉતરે જરાય નબળાઈ ન લાગતી ઉલટી એક પ્રકારની સાત્વિક સ્ફૂર્તિ અનુભવાતી આજ તો બેભાન અવસ્થા અને સમાધિસ્થ સ્થિતિ વચ્ચેનો મૂળભૂત તફાવત છે સતત નામ સ્મરણથી વિશ્વામિત્રમાં એવી શક્તિ પ્રગટી હતી કે તેમના મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનો પ્રત્યુત્તર અંતરમાંથી મળી રહેતો અનંત બ્રહ્માંડની રહસ્ય પોથી કોઈ અદ્રશ્ય શક્તિએ વિશ્વામિત્ર સમક્ષ ખુલ્લી મૂકી દીધી હોય તેમ જટિલમાં જટિલ પ્રશ્ન પણ તેમને માટે સરળ બની જતો સારું એ આયુષ્ય તપશ્ચર્યા કરવામાં વિતાવવા છતાં ઘણાને જે સિદ્ધિ ન સાંપડતી તે વિશ્વામિત્રને બહુ ટૂંકા ગાળામાં વરી ચૂકી પણ તેનું વિશ્વામિત્રને જરાય અભિમાન નહોતું વિશ્વામિત્રમાં સિદ્ધિ માટેની સંપૂર્ણ પાત્રતા હતી તેમને જેમ એ સિદ્ધિનો ગર્વ નહોતો દૈમત્યનો દેખાડો કરવાની પણ અબરખા નહોતી. માલિની વનના નિર્મળ વાતાવરણમાં આંતરપ્રેરણા અનુસાર વિશ્વમિત્રના ચિંતન અને તપ આગળ વધી રહ્યા હતા. એમાં વિક્ષેપ કરે તેવું કોઈ તત્વ ત્યાં દેખાતું નહોતું. કુદરતને ખોરે એકાગ્ર બનેલા ચિત્ત અને બુદ્ધિને બીજે માર્ગે લઈ જાય તેવા કોઈ અવતરણ વિનાનું માલિનીનું વન જાણે તપ માટે જ સર્જાયું હતું. તપસ્વી વિશ્વામિત્રને આ વનમાં સર્વ પ્રકારે અનુકૂળતા લાગતી. વિશ્વામિત્રમાં પોતાનામાં પણ અનુકૂળતા ઊભી કરી લેવાની વિશિષ્ટ શક્તિ હતી. એમની સાધનામાં વિક્ષેપરૂપ બને તેને વિશ્વામિત્ર આસાનીથી અર્ગું કરી શકતા, પણ માલિનીના વનમાં વિક્ષેપકારક તત્વ હતું જ નહીં. એટલે વિશ્વામિત્રનો તપ સરળતાપૂર્વક આગળ વધતું. આ રીતે તપમાં 6 મહિના વીત્યા. આ દિવસોમાં વિશ્વામિત્ર નવજન્મ પામી રહ્યાનો અનુભવ કરતા હતા. જીવનને નવો આકાર આપવાની પ્રક્રિયા ગૂઢ છે. રોજિંદી દુન્યવી ધમાલ વચ્ચે જીવને જીવનનો પલટો કરવાનું કોઈક વેલા માટે જ શક્ય છે. એ ધમાલની વચ્ચેથી એ તેઓ આવશ્યક એકાંત મેળવી લે છે. આવા વેલાઓ સાંસારિક ધમાલની વચ્ચે જર કમરવત રહેતા હોય છે, પણ મોટાભાગના કિસ્સાઓમાં જેમને નવજન્મ પામવો છે તેમને માટે સાંસારિક પ્રવૃત્તિથી અર્ગા બની નિર્જન પ્રદેશના એકાંતમાં થોડો સમય વાસ કરવાનું આવશ્યક બને છે. આ એકાંતવાસ સંસાર જીવનના વ્રણ રૂઝવવામાં ઉપયોગી થાય છે. વિશ્વામિત્રને માલિની વનનો નિર્જન એકાંતવાસ ફાવ્યો હતો. ઘણા માણસો બાહ્ય એકાંતમાં રહેવા છતાં આંતરિક એકાંત નથી સાધી શકતા. સાંસારિક પ્રવૃત્તિથી દૂર હોવા છતાં આવા માણસોના હડકાયા મન દોડી દોડીને વ્યવહારના કાદવમાં પડે છે, ખરડાય છે. વિશ્વામિત્ર પણ આવા કાદવમાં ખરડાવા માંગતા હોત તો ઘણી બાબતના વિચાર કરી શકે તેમ હતા. પ્રતદન શું કરતા હશે? તેમની ભોજન પ્રીતિ એવી ને એવી હશે કે ઘટી હશે? અષ્ટકને રાજતંત્રના અટાપટા કોયડા સમજાતા હશે? પ્રેમાર રેણુના મન પર મારા અણધાર્યા સંસાર ત્યાગની સી અસર થઈ હશે? આવા તો હજાર ઉદ્દામાં ઉપડે. મન નિરંકુશ રહ્યું તો એ ક્યાંનું ક્યાં ઉદાકૂટ કરે તે કહેવાય નહીં. પણ નામ સ્મરણમાં તલ્લીન રહેતા વિશ્વામિત્ર મન પર કાબૂ પ્રાપ્ત કરી શક્યા હતા. વિશ્વામિત્ર મનને કુદાકૂટ કરવા ન દેતા, એટલું જ નહીં, ધારે ત્યારે તેઓ વિચારશૂન્ય દશામાં રહી શકતા. મન કોરું કટ થઈ જતું. વિશ્વામિત્રના મનમાં તર્ક પણ તેઓ ઈચ્છે ત્યારે ઉઠી શકતા, તો વિતર્કની ઉઠાવવાની વાત ક્યાં રહી? શરીર અને મન બંને માનવીના આત્માને વશ વર્તવા લાગે એ સ્થિતિ યોગની પૂર્વ તૈયારી રૂપે છે. વિશ્વામિત્ર 6 મહિનામાં આધ્યાત્મિક સિદ્ધિને માર્ગે પરી ચૂક્યા હતા. કોઈ વલોપાત, કોઈ પ્રલોભન, કોઈ વિઘ્ન, કોઈ આશંકા તેમના નિશ્ચિત થઈ ચૂકેલા માર્ગની આડે ન આવતા, કોઈ દોરી રાખેલી સીધી લીટી પર ચાલ્યા જવાનું હોય એટલી સરળતાથી વિશ્વામિત્ર તપને માર્ગે આગળ ને આગળ વધી રહ્યા હતા. આવી સુખદ સ્થિતિમાં સમય વ્યતીત થઈ રહ્યો હતો ત્યાં એક દિવસ માલિની વનમાં જાણે કોઈ જાદુઈ ચમત્કાર થયો. જોઈ શકાય તેવું કોઈ નવું તત્વ ઉમેરાયું નહોતું. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો બધું એનું એ હતું, એમ છતાંય કંઈક ફરી ગયું હતું એ નક્કી. સાત્વિકતાથી ભરપૂર એવા અરણ્યમાં કંઈ સમજણ ન પડે એ રીતે એકાએક માદક રાજસી હવા વહેવા માંડી. વૃક્ષો, વેલીઓ, પુષ્પો તો એના એ હતા, પણ તેના રસરૂપ ગંધ અને ઠાઠમાં એકાએક ચકચૂર કરી દે તેવી માદકતા આવીને વસી. ઋતુઓની દ્રષ્ટિએ વસંતનું આગમન થયું હતું. વિશ્વામિત્ર કંઈ આ પહેલી વસંત નહોતા જોતા. તેમણે અનેક વસંતો જોઈ નાખી હતી. વસંતના આગમને વનરાજી નવપલ્લવિત બને એવો વિશ્વમિત્રનો જૂનો અનુભવ હતો. પરંતુ વસંતનો સ્પર્શ થાય અને સાત્વિકતાને સ્થાને ઇન્દ્રિયોને બહેકાવી મૂકે તેવી માદકતા ચોમેર પ્રસરી જાય એવું તેમણે આ પહેલાં અનુભવ્યું નહોતું. માનવીને બહેકાવવામાં કુદરતને શું રસ હોય? કુદરત તો તટસ્થ છે, પણ માલિની વનમાં ઉન્મત્ત કરી મૂકે એવો વિકારી રજોગુણ પ્રસરાવવામાં કોઈ પ્રબળ જીવંત તત્વ કામ કરી રહ્યું હોય એમ લાગે. વાર્ધક્યથી થીજી ગયેલા લોહીમાં પણ અદમ્ય સર્વરાજ જગાડે તેવી ઉત્તેજક હવા વાવવા લાગી હતી. હિમાલયમાં પુષ્પોના રંગનો ક્યાં તૂટો હતો? એ હજાર હજાર રંગની વચ્ચે બરાબર વિશ્વમિત્રની પર્ણકુટીની સામે મોટી ધજા લહેરાતી હોય તેવા એક સામટા લાલ ચટક ફૂલો ખીલી ઉઠ્યા. કુદરતે પોતાના રક્તવર્ણના પુષ્પોનો આ ભંડાર આજ સુધી ક્યાં સંગ્રહી રાખ્યો હશે? એ રક્તવર્ણના પુષ્પો ખીલ્યા એટલે બીજા ફૂલો જાણે ત્યાંથી હટી ગયા. નહોતો હટ્યો એકમાત્ર શ્વેત પુષ્પનો નાનો સમૂહ. લાલ અને શ્વેત પુષ્પોની આ ગૂંથણી અજબ દ્રશ્ય ઊભું કરતી હતી. શ્વેત પુષ્પોના એ નાના સમૂહનો આકાર મત્સ્ય જેવો હતો. મસ્તીમાં લહેરાતો લાલ ફૂલોનો વિશાળ સમૂહ જો ધ્વજ સમૂહ લાગતો હતો, તો વચ્ચેનો શ્વેત પુષ્પનો મત્સ્ય આકારનો નાનો સમૂહ એ લહેરાતા ધ્વજના ચિહ્ન સમૂહ દેખાતો હતો. રાતા રંગના ધ્વજમાં શ્વેત માછલીનું ચિહ્ન, અરે આને તો કામદેવનો ધ્વજ કહેવામાં આવે છે. કામદેવના ધ્વજની કલ્પના ઉઠી પછી તેના અન્ય આયુધો દ્રષ્ટિગોચર થયા વિના કેમ રહે? વિશ્વામિત્રની પર્ણકુટી સામે થોડા શેરડીના સાંઠા મોટા થઈ ગયા હતા અને ધનુષ્યની કમાનની જેમ વરી ગયા હતા. શેરડીના એ સાંઠા પર ફૂલની કલગીઓ બેઠી હતી અને નવાઈ ભરી રીત એ શેરડીના સાંઠા પાસે ઉડતી મધમાખીઓની અસખલિત હાર ધનુષ્યની પણછ જેવી લાગતી. એક સાથે આટલી બધી મધુ બક્ષિકા માલિની વનમાં પહેલીવાર દેખાતી હતી. શેરડીના એ સાંઠા વચ્ચે વચ્ચે પુષ્પથી લચી પડતી વનવેલીઓની કોમર મૃદુ વળાંક લેતી ડાખરીઓ મનોજના બાણ જેવી દેખાતી હતી. એ બધી ડાખરીઓ વિશ્વામિત્રની પર્ણકુટી તરફ લંબાતી હતી. તેથી જાણે મદનદેવ વિશ્વામિત્ર પર સર્વૃષ્ટિ કરી રહ્યા હોય તેવું દ્રશ્ય સર્જાતું હતું. પોતાના તપમાં લીન વિશ્વામિત્ર પર કામદેવે આવડો મોટો હુમલો કર્યો તે પરથી માલિની વનના વાતાવરણમાં એકાએક પ્રસરી ગયેલી માદકતાનું કારણ સમજાઈ જાય. વિશ્વામિત્રનું એકાગ્ર તપ અસહાય બની ગયું હોય એમ તેમને તપોભંગ કરવાનું દેવો વ્યવસ્થિત કાવતરું કરી રહ્યા હતા કે આ બધું નિષ્ઠાની કસોટી રૂપ હતું? વનના વાતાવરણની માદકતા બલબલાને ચરાવી દે તેવી હતી, પણ વિશ્વામિત્રને તેની પરવા નહોતી. કામદેવ તેના સર્વ આયુધો સહ આક્રમણ કરી રહ્યો છે એની એ તેમને ખબર નહોતી. વિશ્વામિત્રના શીલની રક્ષા કરતા સહજ પાવિત્ર્યના કવચ સમક્ષ સર્વ વિજયી મદનના હુમલા કારગત નહોતા નિવડતા. વિશ્વામિત્ર પોતાના ઉરમાં ઉભરાતા નિર્વધી આનંદમાં એવા રસ તરબો થઈ ગયા હતા કે બાહ્ય વિક્ષેપો તેમને સ્પર્શી નહોતા શકતા. તેમને મન એ વિક્ષેપોનું અસ્તિત્વ જ નહોતું. જેનું મન કામુકતામાં લીન નથી થતું, તેને કામદેવના પુષ્પ બાણ પરાસ્ત નથી કરી શકતા, મનનો વિજેતા સર્વ વિજેતા છે. આ દિવસોમાં વિશ્વમિત્ર પ્રહારો પર્યંત સમાધિસ્થ દશામાં રહેતા, વાતાવરણમાં પ્રસરી રહેલી માદકતા પોતાને સ્પર્શી જશે તો શું થશે એવા કોઈ ભયથી વિશ્વમિત્ર સમાધિસ્થ નહોતા થતા. પણ વિશ્વમિત્ર જે સિદ્ધિને માર્ગે જઈ રહ્યા હતા એમાં તેઓ એવી કક્ષાએ પહોંચ્યા હતા કે સમાધિનો સહજ આનંદ તેમના આધ્યાત્મિક તેજની પરિપૂર્તિ અર્થે અનિવાર્ય બની જતો. કામનાઓથી પર એવી વિશુદ્ધ દશામાં વિશ્વમિત્રે એવી ગરિમા પ્રાપ્ત કરી હતી કે કામદેવના બધા શસ્ત્રો હેઠા પડતા. વિશ્વમિત્ર જે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકામાં વિહરતા ત્યાં પુષ્પધવનના સર પહોંચી શકે તેમ નહોતા. પણ સમાધિસ્થ અવસ્થામાંય વિશ્વમિત્રને તેમની આસપાસનું વાસ્તવિક જગત જે ધુંદરા સ્વરૂપે દેખાતું તેમાં કોઈ લવિંગની લાકડી સમી લાવણ્યવતી લલના તેમની સમક્ષ જતી આવતી દેખાતી એ સૌંદર્ય મૂર્તિના અંગ આકાશ સમાનીલ કૌશેયથી આચ્છાદિત હતા. પણ આ ઢાંકવાની ક્રિયા ઢાંકવા કરતાં સ્ફુટ કરવાનું કાર્ય સવિશેષ કરતી, માનવીની કામનાઓને મર્યાદામાં રાખતા સંયમના દ્વાર તોડી ફોડી નાખવાનું સામર્થ્ય આચ્છાદન દ્વારા અંગ અંગોને પરિસ્ફુટ કરતા વેશ પરિધાનમાં સવિશેષ હોય છે. દરેક મોહિની આ વાત જાણે છે. નવાઈભરી રીતે સૌંદર્યના સાગરમાં ઝપકોરાઈને નીતરતે દેહે ચાલી આવતી હોય તેવી આ મોહિની વિશ્વમિત્ર સમાધિસ્થ હોય ત્યારે જ તેમની સમક્ષ આવતી. વિશ્વમિત્ર સભાન અવસ્થામાં સામાન્ય કાર્યમાં રત હોય ત્યારે તે ન દેખાતી. તેના વિચારમાં તપસ્વી વિશ્વમિત્રને વિહવર્તા અનુભવવી હોય તેવું પણ ન થતું. આનું પણ કંઈક રહસ્ય હોવું જોઈએ ને? નહીં જકરનું વસ્ત્ર વિટારીને ફરતી હોય તેવી એ સ્ત્રીની ઝાંખીથી વિશ્વમિત્રના વિશુદ્ધ ચિત્તમાં વિકાર ન ઉદ્ભવતો. સમાધિસ્થ દશાના તેમના અપાર્થિવ આનંદમાં પણ વિક્ષેપ ન પડતો. વિશ્વમિત્રનો ઉદ્વપનથી આત્મા આ રૂપસુંદરીની અવગણના કરી રહ્યો હતો. પણ સજાગ અવસ્થામાં વિશ્વમિત્રને વિચાર આવતો. માત્ર સમાધિ અવસ્થામાં જ પસાર થતી દેખાતી પવનની લહેરખી સમી એ નારી મારા અંતરને ઊંડાણે અજાણપણે પડી રહેલી કોઈ અતૃપ્ત વાસનાનો પડઘો તો નહીં હોય ને? એ સ્ત્રી કલ્પનાનો ઓછાયો છે કે વાસ્તવિકતા? આ બાબતની ખાતરી કરવી જોઈએ. વિશ્વમિત્રના મનને કોઈ અગોચર ખૂણે વાસનાનો એકાદ અંકુર પડ્યો રહ્યો હોય તો સમાધિમાં કમરની દાંડી જેવી સુડોળ સ્ત્રીની ઝાંખી થાય તે શક્ય. પણ જેના મનમાં થોડો સોય મેલ ભર્યો હોય તે તપમાં એકાગ્ર ન થઈ શકે. આટલા મહિનાઓથી વિશ્વમિત્ર તપમાં એવા તલ્લીન થઈ શકતા હતા કે હવે આટલા વખત બાદ તેમના સ્વચ્છ મનમાં કોઈ કારણ વિના મેલ જામે તે શક્ય નહોતું લાગતું. બીજું, મનની અંદર સુષુપ્ત પડેલી કોઈ દુર્વાસના અજાણપણે સરવરી ઉઠી હોય તો તેની અસર સમાધિ પર પડ્યા વિના ન રહે. નિર્ભેર આનંદ આપતી સમાધિ વિહવરતાથી ડહોરાઈ જાય. વિશ્વમિત્રનો સમાધિનો આનંદ તો ઘટવાને બદલે થોડો તીવ્રતર થયો હતો. અધુરપ કે ઉણપની કોઈ વાત નહોતી. તો ધુમ્મસ જેવી દેખાતી આ સ્ત્રી કોણ હતી? શું કોઈ જીવંત સ્ત્રી એ રીતે આવતી હશે? આવી સ્વરૂપવતી સુકોમર સ્ત્રીને માલિની સમાન નિર્જન વનમાં આવવાનું શું પ્રયોજન હશે? રોજ સમાધિ સમયે જ વિશ્વમિત્રની પર્ણકુટી પાસેથી પસાર થવાનું તેનું શું કારણ હશે? વિશ્વમિત્રે આ બાબતનો તાગ લેવાનો નિર્ણય કર્યો. એકવાર વિશ્વમિત્ર સમાધિસ્થ થવાને સમયે નામ સ્મરણ કરતા બેસી રહ્યા. આજે તેમણે પર્ણકુટી સામે મલંદવજને પૂરા મર્તબાથી લહેરાતો જોયો. થોડી વાર થઈ ત્યાં પેલી યુવતી કોઈ નાટ્ય આરંભમાં પ્રવેશતી હોય તેમ શેરડીના ઝુંડ પાછળથી નીકળી. એ સૌંદર્ય રાગિનીનું વેશ પરિધાન જાતીય આકર્ષણ જમાવવા અર્થે હતું એની તેને જોતા વેંત ખાતરી થઈ જાય. શરીરના કયા વરાંક પર કયો પુષ્પગુચ્છ કેવી રીતે ગોઠવવો એની તે નિષ્ણાંત હતી. અનુપમ ગૌરવાન અંગે અંગમાં ઠાંસી ઠાંસીને ભર્યું હોય તેવું તસ્તસ્તું યૌવન, વરોટદાર દેહ, કાઠી સ્તન અને નિતંબના વાસના પ્રેરક અર્ધગોર વરાંક, વિશાળ આંખમાં ચકલા રમતા હોય એવું ચાંચલ્ય અને પરવારા જેવા હોઠને ખૂણે મરકતું ડોંગાઈભર્યું સ્મિત એ સ્ત્રીના જાતીય આકર્ષણનો મેજો લહેરાવતા હતા. અંગો અંગમાંથી લાવણ્ય ટપકતું દેખાય એવી રીતે તે તૈયાર થઈ હતી. પરભર વિશ્વામિત્ર વિસ્ફારિત નયને એ તીખું સૌંદર્ય નિરખી રહ્યા. એ લલનાના સ્વરૂપ અને સુડોર અંગ અંગો જોવા ગમે તેવા હતા, પણ વિશ્વામિત્ર તેમાં નજર ખુપાવવાને બદલે જુદો જ વિચાર કરતા હતા. તેમના મનમાં થયું, આ સ્ત્રી આટલા દિવસથી અહીં શા માટે આવતી હશે? વિશ્વામિત્રની આંખમાં તેમના મનનું આશ્ચર્ય વાંચી શકાય તેમ હતું. પેલી સૌંદર્ય રાગની પણ વિશ્વામિત્રના નયનનો આશ્ચર્ય ભાવ જોઈ ગઈ હોય તેમ ચાલતી ચાલતી થંભી ગઈ. થંભી જઈને તેણે પોતાની શરમનો દેખાવ કરતી છતાં નિમંત્રણથી આંખો વિશ્વામિત્ર પર માંડી. તેણે માન્યું કે બલબલા તપસ્વીને ચરવવા આટલો અભિનય પૂરતો હતો. પરકિયા નાયિકાનો આ વિકારી ભાવ વિશ્વામિત્ર સમજ્યા, પણ એથી તેમના મનમાં એ રૂપારી સ્ત્રીનું સાહચર્ય પામવાની ઝંખના જાગવાને બદલે ઉલટી જુગુપ્સા ઉત્પન્ન થઈ. આ રૂપમતી પોતાને લોભાવવા માંગે છે એટલું વિશ્વામિત્ર તરત સમજી ગયા. શ્રી ઈશ્વર આંજી દે તું સૌંદર્ય આપે, પણ તેની સાથે જો એનામાં લજ્જા ન હોય તો એ રૂપ પણ વરવું બની જાય છે. વિશ્વામિત્રને એ અજ્ઞાની દૃષ્ટતાથી આશ્ચર્ય થયું. માનવીને ઈશ્વરની પરમ પુનિત ભેટ સમા સ્ત્રી પુરુષના પ્રેમનો આવી સસ્તી રીતે સોદો થઈ શકતો હશે? જે સ્ત્રીને વિશ્વામિત્ર પીછાનતા નથી, જે સ્ત્રી વિશ્વામિત્રને ઓળખતી નથી, તે પ્રથમ મિલને આટલી આક્રમક કેમ બની શકતી હશે? કોઈ પતિતા સ્ત્રી હરાયા ઢોરની જેમ ભ્રષ્ટાચારને માર્ગે ચડી ચૂકી હોય તો તેને મુક્ત સહચાર માણવા સંસારમાં અનેક તક પડી છે. એ બધી તક જતી કરીને છેક હિમાલયની ગોદમાં માલિની વનના એક ખૂણે તેણે શા માટે આવવું જોઈએ? કારણ કલ્પવું મુશ્કેલ નહોતું. વિશ્વામિત્રને તપને માર્ગેથી ચરાવવા તે આવી હતી. ક્ષણભર એ નવયૌવના સામે જોઈ રહી વિશ્વામિત્રે સ્વસ્થ સ્વરે પૂછ્યું, તું કોણ છે? અહીં શા માટે આવે છે? વિશ્વામિત્રના બોલવાની વાટ જોતી હોય તેમ એ ગુલછડી સમી નારી ચપ્પર નર્તિકાની જેમ દોડી આવતા બોલી, સ્વામી મને તમારા ચરણમાં સ્થાન આપો. આ સ્ત્રીની દૃષ્ટતા વધતી જોઈ વિશ્વામિત્ર દંગ થયા, પણ તેઓ કંઈ કહે તે પહેલાં તો એ નારીએ વિશ્વામિત્રના પદ્માસનમાં પોતાનું માથું ઝુકાવી દીધું. તુષાર બિંદુ ઝરતા હોય એમ તેના સુગંધિત કેશ વિશ્વામિત્રના ચરણ ચૂમી રહ્યા. વિશ્વામિત્રના તાપસ જીવનની આ કટોકટીની પર હતી. માનવીનું મન હરી લે તેવી રૂપમતી નારીના યૌવન અને સૌંદર્ય તેમના ચરણોમાં આરોટતા હતા. પાર્થિવ રૂપ નહીં પણ સ્વર્ગીય સૌંદર્ય, આવી મોહિની ધારણ કરીને આવેલી એ લાવણ્યવતી વિજય નિશ્ચિત હોય તેમ પોતાનો મદ મદ તો મનોહર દેહ તાપસ વિશ્વામિત્ર સમક્ષ ધરી રહી લાવણ્ય ભરી સ્ત્રીના આવા સ્પષ્ટ આમંત્રણ અને દુર્નિર્વાર આકર્ષણનો પુરુષ કદી અસ્વીકાર ન કરે એવી એ નારીને શ્રદ્ધા હતી. વિશ્વામિત્ર ક્ષણાર્ધ નયન મીચી ગયા, મનમાં ઓમકારનું ચૈતન્ય સ્વરૂપ તાજું કર્યું અને વિદ્યુત ગતિથી ઊભા થઈ ગયા. બેન, તું કંઈક ભૂલ કરે છે. વિશ્વામિત્રનો સ્વસ્થ સ્વર જાણે પેલી કામાંડ સ્ત્રીને જગાડવા મથી રહ્યો. સ્વામી, સ્ત્રી જ્યારે પોતાનો દેહ સામેથી સમર્પે છે ત્યારે ભૂલ કદી નથી કરતી. વિશ્વામિત્રની સ્વસ્થતાથી થોડી ઓઝાપાઈ જવા છતાં એ નારી નફટાઈપૂર્વક બોલી, તારું નામ શું બેન? વિશ્વામિત્ર અવિચલિત હતા. મારું નામ રંભા, મને બેન કહીને કાં સંબોધો? રંભાએ બેન સંબોધનથી પોતાના સ્ત્રીતત્વનું અપમાન થતું હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું. બેન, ભાઈનો સંબંધ માનવ જીવનમાં સૌથી પવિત્ર અને નિસ્વાર્થ છે. એ સંબોધન પ્રયોજીને હું તારો અંતરાત્મા જાગૃત કરવા માંગુ છું. વિશ્વામિત્ર એક નાના સંબોધનથી મારા સામેનો સંગ્રામ જીતી ગયા. મારો આત્મા તમે જાગૃત કરશો? મને આત્માની કંઈ ગતાગમ નથી. તમારા દર્શને મારા દેહનું અણુએ અણુ થનગની ઉઠે છે એટલું જ હું જાણું છું. જરા જુઓ તો ખરા, આ રોમાંચનું તમારે મન કોઈ મૂલ્ય નથી. મારું યૌવન તમારા દેહ સાથે રસ તરબોર થવા આતુર છે. સ્વામી, હું ઘણા દિવસોથી ટરવરું છું. તમારી સમાધિનો ભંગ કરવાની મારી હિંમત નહોતી ચાલતી. હવે મને વિશેષ ન ટરવરાવશો. રંભા પોતાના જાતીય આકર્ષણમાં વિશ્વામિત્રને લપેટી લેવામાં નિષ્ફળતા સમજી છતાં આખરી હવાત્યા મારી રહી એટલે જ તે વાચાર બની. મારી સમાધિનો ભંગ કરવાની તારી હિંમત ન ચાલી? અજબ વાત, તું ખરું કહે છે. વિશ્વામિત્રએ કહ્યું, ખરું કહું છું. રંભા વિશ્વામિત્રના પ્રશ્નનો ભાવાર્થ સમજી નહીં, પણ વાર્તાલાપ લંબાય એ તેને રૂચતું હતું. તો પછી મારો તપોભંગ કરવાની હિંમત ક્યાંથી આવી? વિશ્વામિત્રે રંભાના દંભનો પડદો ચીરી નાખતા હોય તેમ વેધક સ્વરે પૂછ્યું. હે? રંભા વિશ્વામિત્રના સીધા પ્રશ્નથી થોથરાઈ ગઈ. પાછી વળી જા બેન, કોઈક તને અધર્મને માર્ગે ચડાવી રહ્યું છે. સ્ત્રી આપમેળે આવે માર્ગે કદી ન જાય. જા બેન, તારે સ્થાને જા. તો શું હું તમને નથી ગમતી? રંભાએ તેની આદત અનુસાર આંખો નચાવતા પૂછ્યું. પણ વિશ્વામિત્ર જુદી માટીના છે એટલું તે બરાબર સમજી ગઈ. વિશ્વામિત્ર દેહની આરપાર જોઈ શકતા હોય એમ તેને લાગ્યું. બેન, તું સુંદર છે. સુંદરતા કોને ન ગમે, પણ સૌંદર્ય જતન કરીને જાળવવા જેવું તત્વ છે. ઈશ્વર તને જે મોહકરૂપ બક્ષ્યું છે તે જાળવી જાણીશ તો તારું આત્માનું સૌંદર્ય પ્રગટશે. ને એ ન આવડ્યું તો? રંભા પોતાની ઈચ્છા વિના પૂછી બેઠી. સૌંદર્ય જાળવતા ન આવડે તેનું લાવણ્ય વહેલું કરમાય. એ કરમાયા પછી પાછળ રહેશે અતૃપ્તિના ભીષણ ભડકા. એમાં તારે પોતાને જ સરગવાનું રહેશે. સ્વામી, રંભા પરાજિત થવા છતાં જૂની ટેવ ન છોડી શકી. આટલી વારે તને ન સમજાયું? સ્વામી, સંબોધન નિરર્થક છે. ભાઈ કહે, પિતા કહે, ગુરુ કહે, સ્ત્રી પુરુષના સંબંધમાં પ્રિયતમ અને પ્રેયસી સિવાયના બીજા ઘણા સંબંધો શક્ય છે. દેવ, હું પાછી પડી. રંભાએ નિસંકોચપણે પોતાની હાર સ્વીકારી લીધી. તું કોણ છે? વિશ્વામિત્રે પૂછ્યું. દેવ, હું તમને ચરવવાનું બીડું ઝડપીને આવી હતી. અત્યાર સુધી હું માનતી હતી કે સ્ત્રીના આકર્ષણને વશ થયા વિના રહે એવો કોઈ માડી જાયો પાક્યો નથી. નારીના સૌંદર્યની જારમાં પુરુષ પકડાયા જ જેમ તમે એ માન્યતા જૂઠી પાડી. મને આટલું બધું મહત્વ આપવાનું કારણ દેવ હું શું કહું, તમે કલ્પી શકશો? એકાએક વિશ્વામિત્રની પર્ણકુટી સમક્ષ પ્રચંડ વંટોરિયો ચડ્યો. કચરો કસ્તર ચોમેર ઉડતા આકાશે ચડવા લાગ્યા. વિશ્વામિત્રે પરવાળ આંખો મીચી દીધી. વંટોરિયો પસાર થઈ ગયા પછી વિશ્વામિત્રે આંખો ખોલી ત્યારે રંભા ત્યાં નહોતી. પર્ણકુટીની સામે કામદેવના ધ્વજમાં જે લાલ ચટાક ફૂલ ખીલી ઉઠ્યા હતા તે ખરી પડીને ધરતી પર અસ્ત વ્યસ્ત પડ્યા હતા. જાણે પ્રબર પુષ્પધનવાના ધ્વજના ચિત્રા ઉડતા હતા. વિશ્વામિત્ર પાછા ઓમકારના જાપમાં લીન થઈ ગયા. વૈશાખ મહિનો બેઠો અને તપમાં લીન વિશ્વામિત્રકને કો અજબ આંતર પ્રેરણાથી સાલાવતી અરાતી કયાદુની યાદ તાજી થઈ. સ્નેહીઓના સ્મરણે અંતરમાં પ્રફુલ્લતા પ્રગટાવી જોઈએ. તેને બદલે વિશ્વામિત્રના મનમાં કશાક અસ્પષ્ટ અમંગળની આશંકા ઉઠવા લાગી. પવિત્ર માનવીનું મન શુભ અશુભની આગાહી અચૂકપણે પામી શકે છે. વિશ્વામિત્રને આપ્તજનોનું સ્મરણ ક્યારેક થતું પણ તેથી વ્યાકુળતા ન થતી. આ વખતે આપ્તજનોના સ્મરણે મનમાં બેચેની કેમ થઈ તે વિશ્વામિત્રને ન સમજાયું. થોડા મહિનાથી પોતે આપ્તજનોને સંભાળ્યા નહોતા એ તો કારણરૂપ નહીં હોય ને? કોઈ દોષ થઈ ગયો હોય તેનો આ ઠપકો તો નહીં હોય ને? પણ વિશ્વામિત્રને થોડી વારમાં યાદ આવ્યું કે સાલાવતીને પોતે જ્યાં મુકતા આવ્યા ત્યાં 3 વર્ષથી સતત કારમો દુકાર પ્રવર્તે છે. એકમબાગી પ્રદેશમાં સૌ મુશ્કેલીમાં હોય તે સ્વાભાવિક છે. તો શું સાલાવતી ભૂખે મરતા હશે? વિશ્વામિત્રે વિચાર્યું અને ધ્રુજી ઉઠ્યા. 2 દિવસ પર્યંત વિશ્વામિત્રને આ માનસિક વ્યાકુળતા અકળાવતી રહી. ફરી ફરીને સાલાવતીના વિચાર આવ્યા કર્યા. ક્યારેક સાલાવતીનું કૃશ અને દયામણું વદન પણ દેખાવા લાગ્યું. સાલાવતી કોઈક ભયમાં છે એમ વિશ્વામિત્રને સતત લાગ્યા કર્યું. તપસ્વી વિશ્વામિત્ર ઉદ્વિગ્ન થઈ ગયા. તપે તેને લાગણીહીન નહોતા બનાવ્યા. 56 અક્ષય તૃતીયાને દિવસે વિશ્વામિત્ર માલિની વનની પર્ણાકુટી છોડી સાલાવતીને મળવા જવા ઉપડ્યા. આમેય તેમણે જેઠ મહિનામાં તો પાછા ફરવાનું કહ્યું જ હતું. થોડા દિવસ વહેલા જવામાં કોઈ વાંધો નહોતો. કોઈક અડીટ અજાણ શક્તિ વિશ્વામિત્રને સાલાવતી તરફ ખેંચી જતી હતી. જીવનના આ આકર્ષણનો પ્રતિકાર કરવાની તેને જરાય જરૂર ન લાગી. એ ખેંચાઈ જવામાં તેમને સાર્થકતા લાગી. હિમાલયનો 70 પ્રદેશ છોડ્યા પછી વિશ્વામિત્રે જ્યારે ધોમધકતા વૈશાખી તાપનો અનુભવ કર્યો ત્યારે તેમને તરત લાગ્યું કે રાજમહાલયમાંથી સીધા દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં રહેવા ગયેલ સાલાવતી અને અરાતીનો નિવાસ સુખકર નહીં હોય. અકાળની ક્રૂર દાઢમાં ભરડાયેલા પ્રદેશ નજીક આવતો ગયો. તેમ દુર્ભિક્ષની સર્વભક્ષી વિનાશકારી અસર તેના બિહામણા સ્વરૂપે ચોમેર દેખાવા લાગી. માટલીએ જોઈ હતી તેથી વિશેષ ભયંકર પરિસ્થિતિ વિશ્વામિત્રે જોઈ. 3 વર્ષના ગાળામાં જાણે કાર આ પ્રદેશને ભરખી ગયો હતો. દુષ્કાળના વ્યાપક બરડામાંથી જે જીવતા રહેવા પૂરતા બચી જવા પામ્યા હતા તેમના કંટાઈ ગયેલા શરીર બલબલાને ભાંગી નાખનાર ભૂખમરાની ચાળી ખાતા વિના નહોતા રહેતા. બરડાઈ ગયેલી ધરતી પણ જાણે માનવીની હારોહાર અનાવૃષ્ટિની આફતથી કકરી ઉઠી હતી. અરણ્ય લગભગ રણ જેવું બની ગયું હતું. અફાટ નિર્જનતા વચ્ચે ઠેબે આવતા અડકાથી સારું એ વાતાવરણ ભૂત્યું લાગતું હતું. માનવી ઉપરાંત પશુ પક્ષીનો પણ કચ્છર ઘાણ નીકળી ગયો હતો. વસ્તી વધી હતી ગીધડાને ગોરખોદિયાની. આવી કંપાવનારી પરિસ્થિતિ જોઈને વિશ્વામિત્રને લાગ્યું કે તેમણે સાલાવતીની વધારે આકરી કસોટી કરી. કોમળ હૃદયના સાલાવતી આવો સર્વભક્ષી વિનાશ કેવી રીતે જોઈ શક્યા હશે? આવડો મોટો વિધ્વંસ તેમના ધ્યાન પર આવ્યા વિના તો રહ્યો જ ન હોય. કયાદુ અને કાયવય સાલવતીનું ધ્યાન રાખતા હશે, પણ તેમને આ આફત સામે ઊભા રહેતા તમ્મર આવી ગયા હશે. દુર્ભિક્ષ માનવીની લાચારી ખુલ્લી કરી દે છે. એ લાચારી સમક્ષ માનવ વિવેક અલોપ થઈ જાય છે. ક્યાં હિમાલયની પાવનકારી તાજગી અને ક્યાં ચૂડેલો રાસડા લેતી હોય તેવો આ ભેંકાર પ્રદેશ. જીવનનું સાતત્વ જાણે નાશ પામ્યું હતું. માનવ પોતાની જાતથી આગળનો વિચાર કરતો અટકી ગયો હોત. જીવન સંકીર્ણ બની ગયું હતું. રસ્તામાં વિશ્વામિત્રને ક્યારેક બે બે દિવસના કડાકા થતા. એક દિવસ વિશ્વામિત્ર પોતાનો પ્રવાસ આગળ ધપાવી રહ્યા હતા, ત્યાં તેમણે જરા દૂર દસ્યુઓના એક ગામમાં મોટી આગ લાગેલી જોઈ. જરા નજીક પહોંચ્યા ત્યારે વિશ્વામિત્રે લોકોને આગ તરફ હાથ લાંબા કરીને ઉત્તેજનાપૂર્વક વાતો કરતા જોયા. 3 વર્ષના લાગ લગાટ દુષ્કાળની આફત ઓછી હોય તેમ આ ભાગ્યહીણા પર અગ્નિદેવ કોપ્યા હતા. એકત્ર થયેલ દસ્યુ ટોળામાં સૌથી જુદી પડી આવતી એક દુર્બળ સ્ત્રી માથા પછાડી રહી હતી. એ સ્ત્રી આગમાં કૂદી પડવાને મથતી હતી અને લોકો તેને બાવડા પકડી અટકાવી રાખતા હતા. સ્વાભાવિક જ વિશ્વામિત્રને કુતૂહલ થયું અને તેઓ એ ટોળા પાસે ગયા. શું થયું? વિશ્વામિત્રે એક દસ્યુને પૂછ્યું. જુઓ ને કેવી ભયાનક આગ લાગી છે, દસ્યુએ ભયભીત સ્વરે કહ્યું. વન્ય પશુઓની જેમ દસ્યુઓને અગ્નિનો બહુ ભય લાગતો. આર્યોનો દેવ અગ્નિ વનવાસી દસ્યુઓને મન સર્વભક્ષી રાક્ષસ હતો. આ આગ હવે અંકુશમાં નહીં આવે, એના વર્તુળમાં જે કંઈ છે તેને ભસ્મીભૂત કરીને જ જમશે. પણ આ ભાઈ માથા કેમ પટકે છે? વિશ્વામિત્રે પૂછ્યું. શું કરે બાપડી, તેનું બાળક અંદર રહી ગયું છે. બાળક કેવડું છે? 6 મહિનાનું. ભાઈનું ઘર કઈ દિશામાં છે? આપણે ઊભા છીએ તેની બરાબર સામે, પણ આ આગમાંથી તેને કાઢવા કોણ જાય? થોડી વારમાં તો આગ એ ઝૂંપડી. દસ્યુઓની વાત કરતો હતો ત્યાં તો વિશ્વામિત્ર મોસર્યું વારી શરીર પર કામરો મીટી લપકારા લેતી આગમાં સીધા તીરની જેમ બેઠા. આ અજાણ્યા આર્યની હિંમતથી વાતો કરતો દસ્યુ એવો દંગ થઈ ગયો કે વિશેષ એક શબ્દ પણ ન બોલી શક્યો. ચોમેથી પ્રજ્વરી ઉઠેલા અગ્નિમાં અંધારીઓ કરીને પ્રવેશતા પહેલાં વિશ્વામિત્રના મનમાં વેદમંત્રનું નાનું સુચરણ તાજું થયું. અગ્નિને સુપથા રાય અસ્માત, હે અગ્નિ અમને સન્માર્ગ દ્વારા કલ્યાણ પ્રતિ દોરો. બળબડતી આગની વચ્ચે હિંમતપૂર્વક એ આર્યને જંપલાવતા જોઈ બધા દસ્યુઓ અહોભાવથી શાંત થઈ ગયા. વિશ્વામિત્ર સાથે વાત કરનાર દસ્યુએ ઈશારાથી સૂચવ્યું કે આર્ય આગમાં સપડાયેલ બાળકને બચાવવા અંદર ગયો છે. ત્યારે માથા પછાડતી બાળકની માતા પણ શાંત થઈ ગઈ. આગમાં પ્રવેશે તે બરીને ભડથું થઈ જાય તેની ખાતરી હોવા છતાં બધા દસ્યુઓના અંતરમાં વિશ્વામિત્રના રક્ષણ માટે મૂક પ્રાર્થના ચાલવા લાગી. કોઈકના બાળકને બચાવવા પોતાની જાત હોમવા તત્પર થયેલ વ્યક્તિની રક્ષા અર્થે થતી પ્રાર્થના દસ્યુઓને ધન્યતાનો અનુભવ કરાવી રહી. વિશ્વામિત્રની મહાનુભાવિતાનો દસ્યુઓ અંતરમાં પડઘો પડ્યા વિના ન રહ્યો. અગ્નિ પ્રવેશ કરતી વખતે વિશ્વામિત્રને તેની ભીષણતાનો ખ્યાલ નહોતો, પણ સત્કાર્ય કરનારની સહાયમાં ઈશ્વર અવશ્ય આવે છે. ઈશ્વરની જ કૃપા હોય તેમ વિશ્વામિત્ર પ્રવેશ્યા. તે સ્તરે હજી આગ બહુ ભયંકર નહોતી, આસપાસની આગની જ્વાળા ત્યાં પહોંચી ગઈ હતી, પણ એ જગ્યાના લાકડા થોડા લીલા હોવાથી હજી સળગ્યા નહોતા. અગ્નિદેવ સાથે અનન્ય સંબંધ હોય તેમ વિશ્વામિત્રના મનમાં વેદ મંત્ર ગુંજવા લાગ્યો. અગ્નિમ મન્યે પિત્રમ, અગ્નિમ આપીમ, અગ્નિમ ભ્રાતરમ, સદમિત સખ્યામ, અગ્નિ માનું પિતા, માનું સગા, માનું ભ્રાતા મારા અને સખા શાશ્વત. ધુમાડા વચ્ચેથી પસાર થતા હોય એટલી આસાનીથી વિશ્વામિત્ર આગની આરપાર નીકળી ગયા. પેલી રતિબાઈની ઝૂંપડી સામે જ દેખાતી હતી, ત્યાં હજી આગ પ્રસરી નહોતી. પલક માત્રમાં વિશ્વામિત્ર ઝૂંપડી પાસે પહોંચી ગયા. ઝૂંપડીની અંદરનું દ્રશ્ય જોઈ વિશ્વામિત્ર ઈશ્વરની લીલા પર મુગ્ધ થઈ ગયા. ગોળિયામાં પડેલું 6 મહિનાનું નાનું બાળક આસપાસની ભયાનક આગની પરવા ન હોય તેમ હાથ ઉલાળતું ખિલખિલાટ કરતું હતું. એ નિર્દોષ બાળકના હાસ્યમાં વિશ્વામિત્રને જગનિયંતાના આનંદનો પડઘો પડતો લાગ્યો. વિશ્વામિત્રે નિમિષ માત્રમાં એ કિલ્લોલતા બાળકને પોતાની ગોદમાં લઈ કામરામાં વીંટી લીધું, બાળકને ઉપાડ્યું અને વિશ્વામિત્રના અંતરમાં કોઈ દેવી પ્રેરણા થતી હોય એમ તેમને ઓઠે મંત્ર આવ્યો. અગ્નિ તન્વમ જુષસ્વ, હે અગ્નિ અમારા દેહની રક્ષા કરો. જાપ ચાલતો હોય તેમ અગ્નિ પ્રાર્થનાની અડધી પંક્તિ વિશ્વામિત્રના મનમાં ઘોરાવા લાગી. અગ્નિ તન્વમ જુષસ્વ, અગ્નિ તન્વમ જુષસ્વ, અગ્નિ તત્વમ જુષસ્વ. પેલું બાળક અજાણ્યા માણસના હાથમાં આવ્યું અને પાછું કામરામાં વીંટાયું એટલે ચીસો પાડીને રડવા લાગ્યું. સામાન્ય રીતે બાળકનું રુદન સાંભળનારને અકળાવે છે, પરંતુ આગની બહાર ઉભેલા દસ્યુએ રુદન સાંભળી આનંદની કિક્યારી કરી ઉઠ્યા. જીવતું હોવાની તેમને ખાતરી થઈ હતી, પણ બીજી જ પરે તેમનો આનંદ દ્રાસકામાં પલટાઈ ગયો. એ બાળક જીવતું હતું તે સાચું, પણ આગની આવી પ્રચંડ જ્વાળા વચ્ચેથી તેને હેમખેમ બહાર કેવી રીતે કાઢશે? એ આશંકાની સાથોસાથ તેમના અંતરના ઊંડાણે એવી આશા પણ પડી હતી કે જે માનવ જલતા અગ્નિમાં પ્રવેશી શક્યો તે એ રીતે જ બહાર નીકળ્યા વિના નહીં રહે. દસ્યુઓ શંકા શ્રદ્ધાની ધ્રિજામાં પડ્યા હતા, ત્યાં તો કોઈ ચમત્કાર થયો હોય તેમ એક બાજુની આગ બુઝાવવા લાગી અને તેની વચ્ચે થઈને વિશ્વામિત્ર પેલા રડતા બાળક સાથે બહાર આવતા દેખાયા. વિશ્વામિત્રે જીવતું બાળક તેની માતાના હાથમાં સોંપ્યું. બધા દસ્યુઓ આનંદ ગેલા બની વિશ્વામિત્રની આસપાસ નાચવા લાગ્યા. દસ્યુઓને વિશ્વામિત્રમાં કોઈ કારા માથાના માનવીના નહીં પણ સાક્ષાત શંભુના દર્શન થયા. સર્વભક્ષી અગ્નિને જેની મર્યાદા ન લોપી તે સામાન્ય માનવી કેવી રીતે હોઈ શકે? દસ્યુઓને વિશ્વામિત્રના દેવત્વમાં જરાય શંકા ન રહી. હે શંભુ, તમે અહીં રોકાઈ જાઓ, તમારા ભોજનનો પ્રબંધ હું કરીશ. ભયાનક દુષ્કાળના દિવસોમાં ભોજનનો પ્રબંધ કરવો તે બહુ મોટું ઔદાર્ય હતું. વિશ્વામિત્રને શાલાવતી પાસે પહોંચવાની ઉતાવળ હતી, પણ આભારવશ દસ્યુઓએ એમને ભોજન લીધા વિના ન જ જવા દીધા. વિશ્વામિત્ર પાછા નીકળ્યા ત્યારે દસ્યુઓએ તેમને થોડું ભાતું બાંધી આપ્યું.